આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
ઓસ્ટ્રેલિયાની ન્યાય પ્રણાલી એ એક જટિલ માળખું છે જે વ્યવસ્થા જાળવવા, ન્યાય સુનિશ્ચિત કરવા અને તેના નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવા માટે રચાયેલ છે. ફેડરેશન તરીકે ઓસ્ટ્રેલિયામાં 6 રાજ્યો અને 2 પ્રદેશોનો સમાવેશ થાય છે. પ્રત્યેકની પોતાની સરકાર, ધારાસભા અને કોર્ટ સિસ્ટમ કોમનવેલ્થ માળખાની સાથે કાર્યરત છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના આ અંકમાં આપણે આ પ્રણાલી કેવી રીતે કામ કરે છે અને કાનૂની સહાય માટે કેવા વિકલ્પો ઉપલબ્ધ છે તે વિશે જાણીશું. ઓસ્ટ્રેલિયન કાનૂની પ્રણાલીમાં અનેક સંસ્થાઓની વિવિધ શ્રેણીનો સમાવેશ થાય છે. તેમની અલગ અલગ ભૂમિકાઓ અને પદક્રમ હોવા છતાં તેઓ બધા કાનૂની વ્યવસ્થાના પાયાને જાળવી રાખવા માટે સાથે મળીને કામ કરે છે, જે છે કાયદાનું શાસન. તેમ યુનિવર્સિટી ઓફ મેલબર્ન લો સ્કૂલના એસોસિએટ પ્રોફેસર વિલિયમ પાર્ટલેટ સમજાવે છે.
It means that, you know, all individuals have to follow the law. The law applies equally to all people. The law is applied by impartial, independent courts in a way that is fair to all of the individuals appearing in front of the court, and that the law is passed in a procedural way. The key institution that plays the central role in the rule of law is Parliament and the representatives who pass laws that govern our behavior and that are applied impartially.
Commonwealth અને રાજ્ય સ્તરે કાયદો બનાવવા માટેની સંસદીય પ્રક્રિયાઓ ઓસ્ટ્રેલિયાના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજ બંધારણમાં દર્શાવેલ છે. સંસદ દ્વારા પસાર કરાયેલ કાયદો, જેને સંસદના અધિનિયમો તરીકે ઓળખવામાં આવે છે, તેને સ્ટેચ્યુટ લો તરીકે ઓળખવામાં આવે છે. વધુમાં, આ કાયદાઓના અદાલતી અર્થઘટન દ્વારા કાયદાઓ બનાવવામાં આવે છે, જેને કેસ લો તરીકે ઓળખવામાં આવે છે. ડોક્ટર પાટલેટ બંને વચ્ચેના પદક્રમની રૂપરેખા આપે છે.
Australia is a common law system, like the UK, Hong Kong, New Zealand, many of the other former parts of the British Empire. The chief source of law is statute, which is a law passed by Parliament. The courts can create what's called case law, which can become what we know as the common law. Now, the common law can always be overridden by statute.
સરકાર દ્વારા બનાવવામાં આવેલ પ્રતિનિધિકૃત કાયદો છે. દાખલા તરીકે, મંત્રીઓ સંસદના અધિનિયમની સત્તા હેઠળ નિયમનોના રૂપમાં કાયદો બનાવે છે. સ્ટેચ્યુટ કાયદો એ કાયદાકીય ધોરણોનો મૂળભૂત સ્ત્રોત છે, ડોક્ટર પાટલેટ સમજાવે છે, કારણ કે સંસદ દ્વારા પસાર કરાયેલા કાનૂનનો અમલ કરવા માટે નિયમો જારી કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાની કાનૂની વ્યવસ્થા એ હકીકતને પ્રતિબિંબિત કરે છે કે તે રાજ્યો અને પ્રદેશોનું કોમનવેલ્થ છે. વ્યવહારિક રીતે આનો અર્થ એ છે કે ત્યાં સંઘીય કાયદાઓ જુદા જુદા અધિકાર ક્ષેત્રોમાં ભિન્ન છે. ફેડરલ અને રાજ્ય કાયદાઓ વચ્ચેના સીધા સંઘર્ષના કિસ્સામાં ફેડરલ કાયદો પ્રવર્તે છે. સાઉથ ઓસ્ટ્રેલિયાના લીગલ સર્વિસ કમિશનના ક્રિસ સ્ટોન કહે છે કે લગ્નથી માંડીને કરવેરા અને ઇમિગ્રેશન સુધીના અમુક મુદ્દાઓ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં એક સરખા લાગુ પડે છે.
Areas where the federal government is given the authority under the constitution, such as defence, issues involving foreign affairs, migration. So that's why if you're dealing with things like obtaining a visa to visit or to live in Australia, those are Commonwealth laws that you would be dealing with rather than state laws.
Shri Stone ઉમેરે છે, તમારા રાજ્ય અથવા પ્રદેશના આધારે બદલાતા કાયદાનું એક સામાન્ય ઉદાહરણ છે રોડ ટ્રાફિક કાયદા.
In South Australia, just like in every state and territory, there are laws that relate to driving motor vehicles on the road that regulate people's ability to get a driving license, how you go about registering a car, how fast you can drive, and so on. These are state laws. So there are areas where every state can do its own thing.
ઓસ્ટ્રેલિયાની ફેડરલ સિસ્ટમ તેના કોર્ટ માળખામાં પણ પ્રતિબિંબિત થાય છે, જ્યાં હાઈકોર્ટ તમામ સ્તરે અપીલના અંતિમ મંચ તરીકે કામ કરે છે, તેમ ડોક્ટર પાટલેટ સમજાવે છે.
So you have the federal court, which has a number of different levels. We also have within the federal court, which is a separate section, which in the federal jurisdiction is called the family court, because family law in Australia is in the national jurisdiction. But the state level, we have a number of courts all the way down to the magistrates' courts, to the county court, to the Supreme Court, to the Court of Appeal, and so forth, which deal with the implementation of state laws. So the High Court oversees both the federal courts in the national jurisdiction and those at the state level as well.
જ્યારે ફોજદારી કાયદાની વાત આવે છે ત્યારે મોટાભાગની બાબતો રાજ્ય અથવા પ્રદેશ સ્તરની અંદર વ્યવહાર કરવામાં આવે છે. ગુનાહિત કિસ્સાઓમાં સામાન્ય રીતે રાજ્ય દ્વારા કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે, જો કે વ્યક્તિઓ અને સંસ્થાઓ વચ્ચેના વિવાદો જેમ કે મિલકતના વિવાદો, કરારનો ભંગ અને કામદારના વળતરના કિસ્સાઓ સાથે સંકળાયેલી બાબતોમાં આવું નથી. ગ્રેગ મેકાઇન્ટર એસસી Law Council of Australia President Elect આ તફાવતની રૂપરેખા આપે છે.
Criminal matters, usually they are initiated in the police service. They investigate crimes. They then refer them to the Director of Public Prosecutions in each of those jurisdictions, and the Director decides whether or not to prosecute a person. The civil system doesn't involve the government as the primary mover of the proceedings. A plaintiff brings a case to the court where the remedy is one of damages or compensation.
સિવિલ કેસોથી વિપરીત સરકારી સબસિડીવાળી કાનૂની સહાય સેવાઓમાં ફોજદારી બાબતોને પ્રાથમિકતા આપવામાં આવે છે, જેમાં દરેક અધિકાર ક્ષેત્રમાં કાનૂની સહાય કમિશન અને કોમનવેલ્થ કાનૂની નાણાકીય સહાય યોજનાઓનો સમાવેશ થાય છે.
Those agencies do have limits on the number of cases that they can take on, and some areas of law are given priority over others. So criminal areas where people are at risk of imprisonment get a higher priority for being granted legal assistance. Family law, where people have limited resources. Civil claims, where people are seeking compensation for something, it's generally fairly difficult to get legal aid.
જેમને કાનૂની પ્રતિનિધિત્વની જરૂર છે પરંતુ વ્યવસાયિક દરો પરવડી શકતા નથી અને સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા કાર્યક્રમો માટે જેઓ પાત્ર નથી, તેઓ તેમના વિસ્તારમાં આવેલા એવા વકીલોને શોધી શકે છે જેઓ અમુક બાબતો માટે પ્રો બોનો સહાય પૂરી પાડે છે. કોઈપણ સંજોગોમાં જ્યારે કાનૂની વ્યવસાયીની સેવા મેળવતા હોઈએ ત્યારે તેમના ઓળખપત્રોની માન્યતા ચકાસવી જરૂરી છે. તેમ શ્રી મેકિન્ટાયર સમજાવે છે.
All legal practitioners are obliged to have a current practice certificate under the regulations which apply in each of the states and territories. Each of those has a statutory body who issues those practice certificates, and they have a website where you can check whether the individual that you're in communication with has a practice certificate and doesn't have any disqualifications upon it. In addition, you can find out that sort of information from the bar associations and the law societies.
સામુદાયિક કાનૂની કેન્દ્રો અન્ય વિકલ્પ છે. તેમાં દરેક રાજ્ય અને પ્રદેશમાં મહિલાઓની કાનૂની સેવાનો સમાવેશ થાય છે, જે કૌટુંબિક હિંસાના કેસ માટે કાનૂની સહાય પૂરી પાડવામાં નિષ્ણાત છે. સાઉથ ઓસ્ટ્રેલિયા લીગલ સર્વિસ કમિશનના શ્રી સ્ટોન કહે છે કે કાનૂની સહાય માત્ર પ્રતિનિધિત્વ કરતાં વધુ વિસ્તૃત છે. વ્યક્તિના નાણાકીય સંજોગો ગમે તેવા હોય પણ વિવિધ પ્રકારની કાનૂની સેવાઓ ઉપલબ્ધ છે.
What most people probably think about when they hear the term legal aid, they think about lawyers going to court. That's only in certain legal issues. Most legal aid commissions will provide other assistance, such as advice to people that is not dependent on a grant of legal aid.
શ્રી સ્ટોન કહે છે કાનૂની સલાહ મેળવવાની હંમેશા ભલામણ કરવામાં આવે છે, ખાસ કરીને જો તમે ઓસ્ટ્રેલિયાની કાનૂની વ્યવસ્થાથી પરિચિત ન હો.
Sometimes people may be in Australia having had very bad experiences elsewhere with a legal system or with legal process, and that would tend to influence them in terms of their attitude towards the law and legal process. So people getting advice about how the legal system works in Australia is always a good idea.
Zoe Thomaidono, Australia Explained માટેનો આ અહેવાલ તમે સાંભળ્યો SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો Apple Podcast, Google Podcast, Spotify કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.